நமோதுவை சௌரி அந்தானம் நமோதுவை சௌதானம் நமோதுவை சௌ ஆயிரியான நமோதுவை சௌ ஜாயானம் நமோதுவை சௌ திராவதி சாவனம் ஓம்காரமிந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகினர் காமதம் ஓஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம மங்களம் பகவானையோ மகிழமோத்தமோதி மங்களம் குறிக்கொண்டாரியோ ஜெயந்திரமோ சுமங்கலம் நமாசுமரி சாதாய
சமயசார் பகவான் குந்தகுந்தாச்சாரிய ரச்சித சமயசார் એનું રિવિઝન ચાલે છે, પુનરાવર્તન આપણે કરી રહ્યા છીએ. બે ગાથા સુધી પુનરાવર્તન કર્યું છે, હવે આગળ આપણે પુનરાવર્તન કરીએ. બીજી ગાથામાં એ વાત આવી કે સ્વસમય અને પરસમય એ રીતે બે રીતે આત્માનું પરિણમન થાય છે, તો એ બે રીતે પરિણમન થવું એ શોભા પામતું નથી. એટલે એ સ્વસમયપણું અને પરસમયપણું એ રીતે જે પરિણમન છે એ જીવને દ્વિવિધપણું બતાવે છે, બેપણું બતાવે છે, અને એવું એ બેપણું જે છે તે શોભા પામતું નથી. પોતે પોતાના સ્વભાવ ભાવ રૂપે પરિણમે છે તો એ સ્વસમય છે, અને એથી બીજા ભાવ અન્ય ભાવ રૂપે પરિણમે છે પરદ્રવ્યનું લક્ષ્ય કરી અને એ અન્ય ભાવ રૂપે પરિણમે છે તો એ પરસમયપણું છે. એટલે એવું સ્વસમયપણું અને પરસમયપણું એ આ જીવને શોભતું નથી, એવું બેપણું દ્વિવિધપણું એ જીવને શોભતું નથી. એટલે હવે કહે છે કે એ સમયના એટલે આત્માના બેપણામાં દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. એમ કહે છે કે આવું બેપણું જીવને હોય નહીં, જીવને એકપણું જ હોવું જોઈએ તો જ એ શોભાયમાન થાય. એટલે ગાથા ત્રણમાં અહીંયા કહે છે કે એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. એનો અર્થ છે કે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે, તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા વિસંવાદ વિરોધ કરનારી છે. એટલે અહીંયા એમ કહેવું છે કે એને પોતાના મૂળ સ્વભાવપણે પરિણમન જે થાય છે, જેવા ગુણો છે એ ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે, અને એવું સ્વભાવપણે થતું પરિણમન એ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત છે, અને એવું પરિણમન જે છે તો એ સુંદર છે. પણ જો બીજા સાથે એનો સંબંધ કરી બીજા સાથે એ સંબંધ કરી અને જો પરિણમન થાય છે તો એ વિરોધ કરનારું છે, એ વિસંવાદ કરનારું છે, એ અસુંદર છે. થોડોક વિસ્તાર સમજીએ તો અહીંયા એમ કહેવું છે કે સમય એટલે સર્વ પદાર્થ, સમય શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. એટલે એ એકત્વપૂર્વક પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. પોતાના ગુણ પર્યાયને અનુરૂપ જે પરિણમન કરે છે તે સમય છે, એ પદાર્થ છે. અને બધા જ દ્રવ્યોનો વિચાર કરીએ તો એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ પૂદગળ અને જીવ દ્રવ્ય એ બધાને પોતે પોતાના જેવો જેવા ગુણોને ધારીને બેઠા છે, એવા ગુણો પ્રમાણે જ એમને પરિણમન છે. એટલે એક ભાવ એમનો એક ગુણોને કારણે પ્રગટ થતો એક સ્વભાવ છે, એવું સ્વભાવ ભાવે સ્વાભાવિક પરિણમન છે. ધર્માસ્તિકાય ને એનું પરિણમન છે, અધર્માસ્તિકાય ને એનું પરિણમન છે, આકાશને એનું પરિણમન છે, કાળને એનું છે, પૂદગળને એનું પોતાનું સ્વાભાવિક ભાવે પરિણમન છે, અને વધારામાં એક સ્વાભાવિક ભાવ સિવાય અન્ય ભાવે પરિણમન છે એટલે કે જ્યારે એ પુદ્ગળ પરમાણુઓ ભેગા થઈ અને સ્કંદ બને છે તો એ પરિણમન વિભાવ ભાવ છે. એ પરિણમન એના મૂળ ભાવ કરતાં જુદું પરિણમન છે. એક પરમાણુનું પરિણમન તો શુદ્ધ નિર્મળ પરિણમન છે, અને એ રીતે જીવદ્રવ્યને પણ બે રૂપે પરિણમન છે. એક તો શુદ્ધ સ્વાભાવિક ભાવે પરિણમન છે, કે જેવા જીવને એના ગુણો છે એવા ભાવે એનું પરિણમન એ સ્વાભાવિક શુદ્ધ નિર્મળ પરિણમન છે. અને બીજું પરિણમન કે જેને આપણે પર સમયપણું કહીએ છીએ તે એ અન્ય દ્રવ્યો સાથે જોડાવાને કારણે થતું પરિણમન, જે એના મૂળ સ્વભાવ કરતાં જુદું પરિણમન, એટલે સ્વભાવ ભાવે નહીં પરિણમતા એ વિભાવ ભાવે પરિણમે છે, એ પરિણમન એ પર સમયપણું છે. એટલે એવું બેપણું એ દ્વિવિધપણું પરિણમનમાં એ જીવને અને પુદ્ગળને છે, બીજા ચાર દ્રવ્યોને તો છે જ નહીં. પણ પુદ્ગળને અને જીવને પણ જે સ્વાભાવિક શુદ્ધ નિર્મળ પરિણમન છે એ જ સુંદરતા પામે છે. એટલે એવા શુદ્ધ નિર્મળ પરિણમનને જે એનો સ્વભાવ છે અને એવો સ્વભાવ થવાનું કારણ એના ગુણો છે, એટલે એવા પરિણમનને અહીંયા એકત્વ નિશ્ચયને પ્રાપ્ત પરિણમન કહેવામાં આવે. એટલે એવા એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ એ સુંદરતા પામે છે. ખરેખર તો એમ છે કે એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ પુદ્ગળ જીવદ્રવ્ય સ્વરૂપ આ લોક છે, એ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે એ બધાએ નિશ્ચયથી નક્કી એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં શંકર દોષ આદિ આવે છે. એટલે ભેળસેળ થવાને લીધે થઈ અને મૂળ શુદ્ધ સ્વરૂપ એનું રહેતું નથી, એટલે એમ દોષ એમાં આવે છે. એટલે પોતાના દ્રવ્યમાં જે અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મો અનંત ગુણો એમાં જે અંતર્મગ્ન રહ્યું છે એ પોતે પોતાના જે અનંત ગુણો અને ધર્મો છે એને એ સ્પર્શે છે, પણ એક દ્રવ્ય જે છે તે બીજા દ્રવ્યના ગુણો ધર્મોને એ સ્પર્શતું નથી, બીજાને એ સ્પર્શ કરતું નથી. એ ભલે બે દ્રવ્યો પાસે પાસે રહ્યા હોય, નિકટમાં રહ્યા હોય, એક જ ક્ષેત્રમાં રહ્યા હોય, તો પણ એ હંમેશા પોતે પોતાના સ્વાભાવિક પરિણમન રૂપે જ રહે છે. એટલે પોતે પોતાના જેવા ગુણો છે, પોતાના જેવા ધર્મો છે, એને એ સ્પર્શતા થતાં એ પોતે સ્વાભાવિક પરિણમન કરે છે. અન્યના ભાવે અન્યના ગુણ પ્રમાણે એ એવું કોઈ પરિણમન કરતા નથી. અને એમ થાય છે તો દરેક દ્રવ્ય પોતે ટકી રહે છે. જો એક દ્રવ્ય બીજા ભાવે જે એનામાં નથી એવા ભાવે જો પરિણમન કરવા લાગે તો એનું અસ્તિત્વ રહે નહીં. સોનું સોના રૂપે પરિણમન કરે છે તો સોનું સોના રૂપે ટકી રહ્યું છે. સોનામાં એની સાથે રહેલું લોખંડ એના ભાવે જો સોનું પરિણમતું થાય તો સોનું સોના રૂપે રહી શકે જ નહીં. એટલે એવી રીતે કોઈપણ દ્રવ્ય એ પોતે પોતાના જેવા ગુણો ધર્મો છે એને સ્પર્શે છે, એને પ્રાપ્ત કરે છે, અને એના જ ભાવે એટલે એવા એના સ્વાભાવિક ભાવે પરિણમન કરે છે. એ એકત્વ નિશ્ચયગતપણું છે, અને એમ પરિણમન કરે છે તો જ આ જગત રહે છે. એટલે એમ આ જગતને એ ઉપકાર કરે છે. એટલે એવું બધા જ દ્રવ્યોનું છે. એટલે આ પ્રમાણે જો જોવા જઈએ તો સર્વ પદાર્થોનું એ ભિન્ન ભિન્ન એકપણું, એ પોતે જુદા જુદા છે અને છતાં એ પોતે પોતાના ગુણધર્મોને રાખીને એક રૂપે એ જ રીતે રહ્યા છે એવું સિદ્ધ થાય છે. અને એમાં આ જીવ નામના પદાર્થને એ બંધરૂપ થવું, એટલે બીજા કોઈની સાથે બીજા દ્રવ્ય સાથે એને બંધનરૂપ થવું, એ વિરોધાભાસ છે, એ વિસંવાદ છે, એનાથી આપત્તિ આવે છે. એવું બંધરૂપ થવું એને શોભતું નથી. એટલે પુદ્ગળ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું એ પર સમયપણું છે, એને પર સમયપણું એ શોભતું નથી. એટલે સ્વસમયપણું જે છે એજ એને શોભા આપે છે, એટલે એ સ્વસમયપણું એજ મૂળ એનો સ્વભાવ છે, એજ સિદ્ધ થાય છે. એના ભાવાર્થમાં વાત કરવામાં આવી છે કે નિશ્ચયથી સર્વ પદાર્થ, બધા જ પદાર્થો પોતપોતાના સ્વભાવમાં, પોતપોતાના ગુણો પ્રમાણે જે સ્વભાવ બને છે, એવા સ્વભાવમાં એ સ્થિત રહે જ શોભા પામે છે અને એવું જ એનું પરિણમન થાય છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિકાળથી પુદ્ગળ કર્મ સાથે નિમિત્તરૂપ બંધ અવસ્થા છે. જીવને કર્મ સાથેનો બંધ છે, અનાદિનો એવો બંધ છે, કર્મ પુદ્ગળો સાથે એને બંધરૂપ અવસ્થા છે. અને એ બંધ અવસ્થાથી જીવમાં વિસંવાદ ઉભો થાય છે, તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એ બંધ વિનાની અવસ્થા જે છે, ઉદ્ગળ કર્મના બંધ વિનાની અવસ્થા છે, અને એવું એ એકરૂપ પરિણમન જીવનું જે છે એ જ સુંદર છે. તેનાથી આ જીવ શોભા પામે છે. હવે આવા એકત્વ નિશ્ચયગત પરિણમન, પોતાના જેવા ગુણો છે, જેવો સ્વભાવ છે, એવા સ્વભાવ ભાવે પરિણમવું એ જ એને માટે એ યોગ્ય છે, એ શોભારૂપ છે. પણ એવા પરિણમનની વાત કરતા આવે કહે છે કે એવું એ એકત્વ એ અસુલભ છે એમ અહીંયા દર્શાવે છે કે એ કંઈ સુલભ નથી. જીવને માટે એવું પોતાના મૂળભૂત સ્વભાવે પરિણમન કરવું એને અસુલભ છે. કેમ અસુલભ છે? તો એ અહીંયા ચોથી ગાથામાં દર્શાવે છે. ચોથી ગાથામાં કહે છે કે શ્રુત પરિચિત અનુભૂતા સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. પરથી જુદા પોતાના મૂળભૂત સ્વભાવે એકરૂપપણે પરિણમવાની જે ઉપલબ્ધિ થવી એ સુલભ નથી, એ સહેલી નથી. એના ગાથાના અર્થમાં કહે છે કે સર્વલોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે, તેથી સુલભ છે, એ તો સહેલું છે. કામ ભોગ બંધની કથા જે છે એ તો એને સાંભળવામાં આવી છે, એટલે એ તો એને સહેલું છે, અને એને એ પરિચય પણ એનો કર્યો છે અને એ અનુભવ પણ એનો થયો છે, એટલે એ તો બધું એને સહેલું છે. કેમ કે એની અત્યારે અનાદિથી અત્યારે એની જે પર્યાય છે તે સંસાર પર્યાય છે, એટલે એ સંસાર પર્યાયમાં એ અનાદિનો એમ જ પરિણમી રહ્યો છે. પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપપણે પરિણમવું એ વાત એણે ક્યારેય સાંભળી નથી, એનો પરિચય કર્યો નથી અને એવો શુદ્ધ ભાવ રૂપે અનુભવ પણ પોતે કર્યો નથી, તેથી એને એવું કે એકત્વ ભાવે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમવું એ સુલભ નથી. વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે અને શોભા પણ એ રીતે જ પામે છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો જ એ શોભા પામે છે. પણ અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે પણ એવું આ જીવને, એટલે જે સંસારી જીવ છે એને એ સુલભ નથી. એનું કારણ એ છે કે એણે એ તરફ લક્ષ આપ્યું નથી, એનો પરિચય કર્યો નથી અને એવું અનુભવ્યું નથી કે શુદ્ધ ભાવે પરિણમન કરતા જે આનંદ સુખની શાંતિ અને સુંદરતાની પ્રાપ્તિ થાય છે એ કેવી હોય એને અનુભવ્યું નથી, એટલે એને એ અઘરું લાગે છે, એને સુલભ નથી. અને પછી એમાં ચોથી ગાથાની ટીકામાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આ આખો જીવલોક એને કામ ભોગ સંબંધીની કથા જે છે ને એ ખરેખર તો એના સ્વભાવથી વિરુદ્ધ છે, છતાં પણ એને સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને એને અનંતવાર અનુભવમાં આવી છે. ખરેખર એના મૂળભૂત સ્વભાવ ભાવનો ઘાત કરનારી છે. એનો એ પરભાવે પર સમયે એ પરિણમન જે છે એના મૂળભૂત સ્વભાવનો શુદ્ધ સ્વભાવનો એવા ભાવનો એ ઘાત કરનારી છે, એટલે આત્માનું એ દૂર કરનારી છે. છતાં પણ એને એનો પરિચય છે, સાંભળવામાં પણ એ જ આવે છે અને એનો એને અનુભવ છે, અનાદિનું એમ જ ચાલી રહ્યું છે. એટલે આ સંસારરૂપી જે ચક્ર છે એની મધ્યમાં એ જીવ નિરંતરપણે હંમેશા એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનો કરી રહ્યો છે. એ બધી વસ્તુ એની બદલાય છે. પરાવર્તન શેના થાય છે? દ્રવ્યના ક્ષેત્રના કાળના ભવના અને ભાવના. એને પ્રાપ્ત થયું છે અને એવું પ્રાપ્ત થવાનું મૂળ કારણ શું છે? તો કે એનું વિભાવ ભાવે પરિણમન થાય છે. એ પોતાના મૂળભૂત શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમન નહીં કરતા, એ વિભાવ ભાવે પરિણમન કરે છે. એટલે એને એમાં રાગ અને દ્વેષ થાય છે, સારા અને નરસાપણું લાગે છે, ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થાય છે અને એમ કરતા એને ભાવકર્મ બંધાય છે અને પછી દ્રવ્યકર્મ બંધાય છે. એટલે એવું એને પરિણમન થાય છે, ભવનું પરિણમન થાય છે. એના ભાવ બદલાતા રહે છે, ભાવનું પરિણમન છે. કાળ બદલાય છે, એનું ક્ષેત્ર બદલાય છે અને એ રીતે એવા અને દ્રવ્ય પણ બદલાય છે. એટલે એ રીતે એમ એ પાંચ પરાવર્તન એના થયા કરે છે. અને એમ થાય છે તો શું થાય છે કે એ મોહરૂપ દશાને પામે છે અને મોહને કારણે એ બધું બદલાય છે. તો એ જુદી જુદી જગ્યાએ એને એમાં મોહ થાય છે, મિથ્યાત્વ થાય છે, ખોટી માન્યતા થાય છે અને એવા મોહરૂપ પરિણમનને કારણે એ ખરેખર તો એ ભાર વહી રહ્યો છે. એ આનંદની પ્રાપ્તિ નથી કરી રહ્યો પણ એ દુઃખની દશામાં એ રહ્યો છે અને એને તૃષ્ણા થઈ છે. એને સુખની પ્રાપ્તિ માટે થઈ અને પ્રયત્નો થાય છે અને એ જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેમ પીડા થાય એવી એ પીડાને સહન કરતો, કેમ કે દુઃખી છે, પ્રાપ્ત કરવું છે સુખને, તો એવા સુખની પ્રાપ્તિ માટે આકુળ વ્યાકુળ થઈ અને વિવળ થઈ જાય છે અને એમ કરતા એ વિષયો તરફ દોડે છે. જાણે કે એને ઇન્દ્રિયોના વિષયોમાંથી અને સુખની પ્રાપ્તિ થાય એમ એ પ્રયત્નો કરી રહ્યો છે, જેમાં એને પ્રતિકૂળતાને દૂર કરવી છે. અને જેમ જેમ એ ઇન્દ્રિયોના વિષયો તરફ વધારે વધારે દોડે છે તેમ તેમ વધુ ને વધુ આકુળતા થાય છે, વ્યાકુળતા થાય છે અને વધુ દુઃખ થાય છે. એટલે એમને એમ કરતા એને દુઃખનું જ કારણ રહે છે અને આ માટે થઈને જે પ્રયત્ન કરે છે અને એકબીજાને એ પ્રયત્નો જણાવે છે, એટલે એ રીતે એને એવા કામભોગની કથા જે છે એ તો ઘણી વાર પરિચયમાં આવી છે. એ કામભોગની કથાનો અનુભવ અને એનો પ્રયત્ન એનો અનાદિનો છે. પણ એનાથી જુદું પોતાના આત્મામાંથી જ સુખ પ્રાપ્ત કરવું એ વાત એને ખ્યાલમાં આવી જ નથી. એ વાતનો એને પરિચય થયો જ નથી અને એ વાતનો પરિચય નથી થયો એટલે એણે એવો પુરુષાર્થ પણ કર્યો જ નથી. અને જેમને આત્મામાંથી સુખ શાંતિનો અનુભવ થાય છે એવા આત્માઓની સંગતિ પણ એણે કરી નથી એટલે એને એ સાંભળવા મળ્યું નથી અને એટલે જ એને એનો પરિચય નથી થયો અને અનુભવ પણ પછી ક્યાંથી થાય. એટલે એ વાત એને સુલભ નથી. એકત્વપણે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમન કરવાથી એ સુખ શાંતિ અને સુંદરતા પામે છે. એવી સુંદરતા જે પામ્યા છે એવા આત્માઓ સાથે એને મિત્રતા કરી નથી, એમની સંગતિ કરી નથી, એમની સેવા કરી નથી, એમની વાતને એણે સાંભળી નથી, એમણે કઈ રીતે પ્રાપ્ત કર્યું એ વાત તરફ એણે લક્ષ્ય કર્યું નથી, એટલે કોઈ રીતે એનો પરિચય નથી, તો પછી એને અનુભવ તો ક્યાંથી હોય? એટલે એને એવું એકત્વ નિશ્ચયગતપણું શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમવું એ સુલભ નથી. અને એ વાત ભાવાર્થમાં બહુ સરસ રીતે કહી છે કે આ લોકમાં સર્વજીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે, ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને એ દાહનો ઇલાજ ઇન્દ્રિયોના વિષયોને જાણીને તે પર દોડે છે તથા પરસ્પર પણ એ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે એમને વિષયોની ઈચ્છા એટલે કામ અને ભોગ એટલે તેમને ભોગવવું, એ બેની વાત જ સાંભળી છે, અનંત વાર સાંભળી છે, પરિચયમાં લીધી છે, અનુભવી છે, એટલે એ બધું એને સુલભ છે. પણ એ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક પોતે ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ જ્ઞાન આનંદનું પિંડ ભગવાન આત્મા છે, એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે, અને એ આનંદદાયક છે, એ શાશ્વત આનંદ આપનારું સુખ આપનારું છે. એની વાત એટલે એના પોતાના આત્માના સુખની વાત, એના આનંદની વાત એણે ક્યારેય સાંભળી નથી, એનું એને જ્ઞાન થયું નથી. અને જેમણે એનું જ્ઞાન છે, જેમણે એ વાત સાંભળી છે, જેમણે એ અનુભવી છે, જેમને એવા આનંદની પ્રાપ્તિ છે, શુદ્ધ સ્વરૂપમાંથી સુખને આનંદની પ્રાપ્તિ થઈ છે, એવાઓ પાસે એ ગયો નથી, એમની પાસેથી પણ એણે એ વાતને ક્યારેય સાંભળી નહીં કે પરિચય કર્યો નથી, એટલે એને એ સુલભ નથી, એટલે એ એને દુર્લભ છે. હવે આમ છે તો આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે ભાઈ, તને આ વાત સુલભ નથી અને દુર્લભ છે અને અનાદિનો તું એમ જ પરિણમી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે, તો હવે તને એ એકત્વ ગત શુદ્ધ આત્માના સ્વભાવની વાત અમે તને દર્શાવીએ છીએ. એટલે આચાર્ય કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું, જે બધાથી ભિન્ન છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ એકત્વ અમે દર્શાવીએ છીએ. અને દર્શાવીએ છીએ તો કઈ રીતે દર્શાવીએ છીએ એ વાત એમણે પાંચમી ગાથામાં કરી. ભગવાન કુંદકુંદાચાર્યએ કરુણા કરી અને એમ કહ્યું કે હવે અમે તને જે વાત તને સુલભ નથી અને સુલભ ન હોવાનું કારણ દર્શાવ્યું, તો હવે એ વાતને સુલભ કરવા માટે તને એનું સ્વરૂપ દર્શાવીએ છીએ. તો પાંચમી ગાથામાં અહીંયા એમ કહે છે કે દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી, દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્ખલ ના યદી. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે તે એકત્વ વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે, એટલે મારા આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. જો હું એ દેખાડું તો પ્રમાણ એટલે સ્વીકાર કરવું, અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું, એમાંથી કોઈ દોષને ગ્રહણ ન કરવો. શું કહે છે આચાર્ય ભગવાન? કહે છે કે મારા આત્માના નિજ વૈભવ વડે હું તને એવા શુદ્ધ આત્માના સ્વરૂપને દર્શાવીશ. હવે હું જ્યારે દર્શાવું છું તો પછી મારામાં એની યોગ્યતા કઈ રીતે છે એની વાત અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે કે એ જણાવનારા ભગવાન કુંદકુંદાચાર્યજી એમ કહે છે કે મારા નિજ વૈભવ વડે હું જણાવીશ, તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમના નિજ વૈભવની વાત કરી દીધી છે કે જણાવી શકે એવા છે. તો એમના આત્માનો નિજ વૈભવ જે શબ્દ છે એનો અર્થ કરતા અહીંયા એમણે કહ્યું છે, ચાર પ્રકારે એનો અર્થ થાય છે કે વૈભવ કઈ રીતે છે. તો કે એ આચાર્યને આગમનું જ્ઞાન છે, એમને યુક્તિનું અવલંબન છે, અને પરંપરા એમણે ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, અને પોતે સ્વસંવેદન દ્વારા એવું જ એ શુદ્ધ આત્મ સ્વરૂપ એમણે પ્રગટ કરેલું છે. એટલે એમને એવો પોતાના આત્માનો અનુભવ છે, શુદ્ધ આત્મ સ્વરૂપને એમણે અનુભવ્યું છે, જાણ્યું છે, સેવ્યું છે, એટલે એવી યોગ્યતાને કારણે એ પોતે એ સક્ષમ છે. શેને માટે સક્ષમ છે? કે એવા શુદ્ધ આત્મ સ્વરૂપને દર્શાવવા માટે એ સક્ષમ છે. એમ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમની યોગ્યતાને અહીંયા દર્શાવી છે. એટલે એમાં આત્માનો નિજ વૈભવ કયા પ્રકારે છે એનું વર્ણન અહીંયા આમાં લેવામાં આવ્યું છે. એમાં થોડીક વાત આપણે લઈએ. એમાં એમણે જે ચાર પ્રકાર કયા છે, ચારે પ્રકારની વાત આપણે લઈએ કે એમાં કહે છે કે નિજ વૈભવ. શું નિજ વૈભવ? તો કે આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને સ્યાત પદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ અરિંતના પરમ આગમ, તેની ઉપાસનાથી જેનો જન્મ છે. એટલે સ્યાત એટલે શું છે? કે કથનચિત કોઈક પ્રકારે આ કથન કહેવામાં આવે એવું અનેકાંતવાદના કથનને સ્યાતવાદ કહેવામાં આવે. અને એ પરમ આગમ જે છે એને શબ્દ બ્રહ્મ કહ્યો. એ અરિહંત ભગવાનના પરમ આગમ જે છે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. કેમ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે? કે એ વાચક છે. શબ્દો જે છે તે વાચક છે, કે જેના દ્વારા એક વાચ્ય કોઈ પદાર્થ છે એનું જ્ઞાન થાય છે. કોઈ પણ શબ્દ જે છે તે વાચક છે. સાકર શબ્દ લઈએ તો શબ્દ તરીકે સાકર જે છે એના દ્વારા આપણને એ મીઠો સફેદ ગાંગડો છે એનું જ્ઞાન થાય છે. એટલે એ સાકર શબ્દ વાચક છે અને એનું વાચ્ય પેલો મીઠો સફેદ ગાંગડો છે. એ રીતે અહીંયા પરમ આગમના જે શબ્દો જે છે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ શબ્દો એ અરિહંત ભગવાનના દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાન આવ્યું એમાંથી જે ગણધર ભગવાને એ આગમોની રચના કરી અને એ આચાર્ય ભગવાને એને શબ્દ દેહ આપ્યો એટલે એ શબ્દમાં એની રચના થઈ. એ શબ્દો જે છે એ કોઈ સામાન્ય શબ્દ નથી, એ વાચક શબ્દો છે. અને એ વાચક શબ્દો કેવા છે? તો કે એ આત્માને દર્શાવનારા શબ્દો છે. એ જીનવાણીને દર્શાવનારા, એના દ્વારા જીનવાણીનું આપણને જ્ઞાન થાય છે એવા એ શબ્દો છે. માટે એને શબ્દ બ્રહ્મ કહ્યો. અને એ શબ્દ બ્રહ્મ જે છે એ કેવો છે? એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે આવ્યું અને એમાંથી જે શાસ્ત્રો બન્યા એ શબ્દો, એ શબ્દ બ્રહ્મ એ કેવો છે? તો કે એ સ્યાતવાદ સહિત છે. સ્યાત પદની મુદ્રાવાળો એટલે એમાં અનેકાંત છે. વસ્તુના સ્વરૂપ જે છે એને દર્શાવવામાં એ અનેકાંતથી દર્શાવે છે એટલે એને ક્યાંય વિરોધાભાસ આવતો નથી એવું છે. એ વસ્તુનું સ્વરૂપ જે દર્શાવનાર જે છે એને એ વિરોધાભાસ ન આવે એવી રીતે દર્શાવે એવું છે. ગમે તેવા શબ્દો ગમે તેમ પદો છે એમ નથી. અરિહંતના પરમ આગમમાં સામાન્ય ધર્મો તો વચનમાં આવી શકે છે, એટલે વચન ગોચર છે, એવા ધર્મોના નામ આવે છે. અને વચનમાં નથી આવી શકતા એટલે વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરવામાં આવે છે. એ રીતે એ સર્વ વસ્તુઓના પ્રકાશક છે, સર્વ વસ્તુઓને જણાવનારા છે શબ્દો. માટે એ સર્વવ્યાપી કહેવામાં આવે છે અને તેથી તેમને શબ્દ બ્રહ્મ કહે છે. એવો શબ્દ બ્રહ્મ જે છે એ શબ્દ બ્રહ્મને માટે અહીંયા વાત કરી છે કે મારા આત્માના નિજ વૈભવમાં એ શબ્દ બ્રહ્મ જે છે એના જીનવાણીમાં જે આવેલ છે શબ્દ એના દ્વારા એનાથી એ મારા નિજ વૈભવની ઉત્પત્તિ થઈ છે. એટલે એ શબ્દોમાંથી મને જ્ઞાન મળ્યું છે એમ કેવું છે. એ વૈભવ કેવો છે? તો કે એ શબ્દ બ્રહ્મ અરિહંતના પરમ આગમ તેની ઉપાસના, એવા એ આગમો જે છે એની ઉપાસના કરવાથી એ મારો વૈભવ પ્રગટ થયો છે. એટલે આ પહેલી વાત જે આગમની કહી એ આગમ એ શું છે એ બતાવ્યું અને એમાંથી એ મને જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ મારો નિજ વૈભવ છે એમ પહેલી વાત કરવામાં આવી. અને બીજી વાત શું છે? કે યુક્તિનું અવલંબન. તો યુક્તિની વાતમાં એમાં એમ આવે છે કે એ નિજ વૈભવ કેવો છે? તો કે જે વિપક્ષ છે અન્ય મતવાદીઓ છે એ અન્ય પ્રકારે વસ્તુનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ ને ગ્રહણ કરે છે, તો એ ઊંધી માન્યતાઓ જે છે એ ઊંધી માન્યતાનું નિરાકરણ કરવામાં એ સ્પષ્ટ છે અને એને કોઈ બાધા નથી આવતી એવી એ યુક્તિ છે, અને એ એવી યુક્તિ દ્વારા એ મારો વૈભવ વર્તે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વળી એની જો વૈભવ કેવો છે, તો કે જે સમસ્ત જે વિપક્ષ અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નય પક્ષ, એકાંતે જે ગ્રહણ કરવામાં આવ્યું છે જેમાં અનેકાંત નથી, સ્યાદવાદ નથી, એનું નિરાકરણ કરવું જરૂરી છે, તો એવા એના નિરાકરણ કરવામાં જે યુક્તિ સમર્થ છે એ યુક્તિ કેવી છે, તો કે એ એકદમ સ્પષ્ટ છે, અતિ નિસ્તુષ અને નિર્બાધ છે, કોઈ પણ પ્રકારની એને બાધા નડતી નથી એવી જે યુક્તિ, એનું અવલંબન જે છે એનું અવલંબન કરતા એવી એ મારો વૈભવ પ્રગટ્યો છે. એટલે એ યુક્તિનું અવલંબન છે. અને ત્રીજું કહે છે કે પરંપરાએ ગુરુનો ઉપદેશ મેં પ્રાપ્ત કર્યો છે, એટલે મારા પરમ ગુરુ જે છે એ તો મૂળ તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન છે, અને ત્યાંથી શરૂ કરીને ગણધર ભગવાન આદિથી માંડી અને મારા ગુરુ સુધી જે જ્ઞાન અનુભવ દ્વારા એમને પ્રાપ્ત થયું છે એ જ્ઞાન મને પણ પ્રાપ્ત થયું છે એમના ઉપદેશમાંથી, એટલે એના દ્વારા મારા એ આત્મવૈભવનો જન્મ છે. અને એના પછીથી ચોથી વાત લીધી છે કે સ્વસંવેદન, પોતાના વૈભવમાં આત્મવૈભવમાં શું છે, તો સ્વસંવેદન છે. તો કે એમાં એમ કહે છે કે આ બધું છે અને વધુમાં શું છે, તો કે નિરંતર જરતો આસ્વાદમાં આવતો પોતાને અનુભવમાં આવે છે, એનો સ્વાદ આવે છે, આનંદ અને સુખરૂપે જેનો સ્વાદ આવે છે એવો આત્માનો અનુભવ, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે એવો મારા જ્ઞાનનો વૈભવ છે, પોતાને અનુભવમાં આવે છે સ્વરૂપનો અનુભવ છે, એમ ચાર પ્રકારે એમના જ્ઞાનનો વૈભવ વર્તે છે. અને એવા મારા જ્ઞાનના વૈભવથી હું ક્યાંય પણ કંઈ પણ છુપાવ્યા વિના જો હું તને પણ એવું આત્માનું સ્વરૂપ દર્શાવું તો તું પોતે જ સ્વયંમેવ એને માત્ર જાણીને નહીં પણ એને અનુભવીને અને પ્રત્યક્ષથી પરીક્ષા કરી અને તું એને પ્રમાણ કરજે, અને જો ક્યાંય પણ મને એમ દર્શાવવામાં ચૂકવાપણું થાય એટલે કે એ અક્ષર માત્રા અલંકાર આદિમાં ક્યાંય કોઈક જગ્યાએ એમાં દોષ રહી જાય તો એવા એ દોષને તું ગ્રહણ ન કરતો, એ શાસ્ત્ર જે છે એમાં એ અક્ષર માત્રા કે અલંકારમાં કોઈક જગ્યાએ ક્યાંક દોષ આવે તો એને તું ન પકડતો, પણ જે વાત હું તને જે દર્શાવું છું સ્વસંવેદનની વાત આત્માના સ્વરૂપની વાત જે દર્શાવું છું એને તું ગ્રહણ કરજે. અને એની ભાવાર્થમાં વાત આ પ્રમાણે લીધી કે આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, એ પરંપરાગત ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન, એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ, પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો, તમે પણ એવો અનુભવ કરો, ક્યાંય કોઈ પ્રકરણમાં કોઈ ભૂલું કોઈ દોષ આવે તો એને ગ્રહણ ન કરવો, અહીંયા પોતાનો અનુભવ જે છે એ પ્રધાન છે, તેથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો એમ અહીંયા કહેવાનો આશય છે. એમ કરી અને આ પાંચમી ગાથા કહી કે હવે હું તને આ પ્રમાણે એ શુદ્ધ સ્વરૂપ આત્માનું દર્શાવીશ અને એમાં તું કઈ રીતે ગ્રહણ કરીશ, તો કે તું અનુભવ દ્વારા એને ગ્રહણ કરીશ. અને એવું એમને જ્યારે આચાર્ય ભગવાનને લાગ્યું છે કે સામે એ ગ્રહણ કરનાર શિષ્ય એવો જ છે, એટલે પછી હવે એ સ્વરૂપ દર્શાવે છે. અને એમાં છઠ્ઠી ગાથામાં એમ કહે છે કે કેવું છે આત્માનું સ્વરૂપ, એ શુદ્ધ આત્મા કોણ છે અને એનું સ્વરૂપ કેવું છે અને કેવો જાણવો જોઈએ, તો એ વાત એમણે અહીંયા છઠ્ઠી ગાથામાં દર્શાવી. એમાં કહે છે છઠ્ઠી ગાથામાં કે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તેજ છે. કથાના અર્થમાં કહ્યું કે જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે તેને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તેજ છે, બીજો કોઈ નથી. શું જણાવે છે? આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાયક છે, એ જાણનારો છે, બીજું કંઈ કરનારો છે જ નહીં. આત્મા માત્ર જ્ઞાયક છે, ત્રણેય કાળ એ જ્ઞાયક જ છે. ત્રણેય કાળ એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એ માત્ર જ્ઞાન કરનારો જ છે, એ ત્રિકાળ જ્ઞાયક જ છે, એક જ્ઞાયક ભાવ છે. એ અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. પ્રમત અને અપ્રમત જે છે એ દ્વારા શું કહેવું છે કે પ્રમત એટલે એ પ્રમાદ સહિત છે અને અપ્રમત એટલે પ્રમાદ વિનાનો છે, એમ જ્યારે કહેવામાં આવે છે તો એમાં ગુણસ્થાનની વાત છે કે પહેલા ગુણસ્થાનથી માંડી અને છઠ્ઠા ગુણસ્થાન સુધી એની જે દશા છે એ પ્રમત દશા છે, અને સાતમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીની દશા છે એ અપ્રમત દશા છે. એ અપ્રમત દશા છે. એ પ્રમત પણ નથી ને અપ્રમત નથી, એ તો પોતે ત્રણેય કાળે માત્ર જ્ઞાયક જ્ઞાયક છે, શુદ્ધ સ્વરૂપ છે, એમ અહીંયા કહેવું છે. અને એવો એ જ્ઞાયકપણે જે જણાયો છે એ પોતે તેજ છે, જણાય છે એ એવો તે પોતે જ છે, એ કોઈ બીજો નથી. હવે આની વધારે સ્પષ્ટતા આપણે કરીએ. જે પોતે પોતાથી જ સિદ્ધ છે એટલે એને સિદ્ધ કરવાની જરૂર નથી, પોતે કોઈથી ઉત્પન્ન થયો નથી અને એ અનાદિનો છે અને એ ક્યારેય વિનાશ પામતો નથી, અનંતકાળ સુધી રહેવાવાળો પોતે છે, એટલે પોતે સ્વયં પોતે પોતાથી સિદ્ધ છે અને એ પોતે જ્ઞાન કરે છે, અનંતકાળથી એ જ્ઞાન કરવાવાળો છે, એટલે એ નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી એ જ્ઞાનપણે જ એ રહ્યો છે, તેથી એ સ્પષ્ટ પ્રકાશમાન જ્ઞાન સ્વરૂપ જ્યોતિ છે, એવો એ જ્ઞાયક એક ભાવ છે. પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી એટલે કે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી એ અનાદિથી એ રીતે સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નથી, એટલે એ અનંતકાળ સુધી એમ જ એ રહે છે, અને નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી એ ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એવો જે જ્ઞાયક જાણનારો 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 એક જ્ઞાયક એક ભાવ છે, એવું આ આત્માનું સ્વરૂપ અહીંયા દર્શાવવામાં આવ્યું. એવો એક જ્ઞાયક ભાવ છે. અને સંસારની અવસ્થામાં એ અનાદિથી એ પર્યાયમાં એને બંધપણું છે, એટલે બંધ પર્યાયનું નિરૂપણ કરવામાં આવે તો એ બંધાયેલો આપણને એવો જણાય છે અને એ પ્રમાણે એ પ્રવર્તતો આપણને દેખાય, એટલે એ પ્રમત હોય અથવા તો એ પોતે એ રીતે એનાથી જુદો પડતો એ અપ્રમત હોય, પણ એ ભાવ ગમે તે ભાવ લઈએ તો એનાથી એ જુદો પોતે હંમેશા જ્ઞાયક જ છે, એ જ્ઞાયક ભાવ રૂપે જ રહ્યો છે. એ જગતના કોઈપણ પદાર્થ સાથે જોડાવાને કારણે એને શુભાશુભ ભાવો થાય તો પણ એ શુભાશુભ ભાવ પણ એ પરિણમતો નથી, એ જડ છે તો જડના ભાવરૂપ એ થતો નથી, એટલે એ પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. એ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી, જગતના બધા જ દ્રવ્યોના ભાવોથી એ પોતે ભિન્નપણે જ રહ્યો છે, એટલે એવો જ એ જણાતો, એવો જ એ ઉપાસવામાં આવતો એ શુદ્ધ છે, એ શુદ્ધ ભાવ છે. એટલું જ નહીં પણ એ જ્ઞાયક કહ્યો ત્યાં એને જ્ઞાન કરનારો છે, ત્રણેય કાળે એ જ્ઞાન કરનારો હોવા છતાં પણ એ જેનું જ્ઞાન કરે છે એ જ્ઞાનની કોઈ પણ અશુદ્ધિ એનામાં વ્યાપતી નથી. એ ત્રણેય કાળે એ જ્ઞાયક 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 કયો, છતાં પણ એ જેનું જ્ઞાન કરે છે એવા જ્ઞેયોની કોઈ અશુદ્ધતા એનામાં વ્યાપતી નથી. અને જ્યારે એ જ્ઞાન કરે છે ત્યારે પણ એ પોતે પોતાને જ જાણે છે. એ પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય એની પોતાની છે, એટલે એ જ્ઞાતા જ છે. અને પોતાના જ્ઞાન કરનારો હોવાથી એમાં એને પોતે પોતે જણાય છે. એટલે ખરી રીતે જોઈએ તો એ જ્ઞાયક કહેતા એ પોતાને જ પ્રકાશે છે અને એમાં એને પોતાનું જ જ્ઞાન થાય છે, એવો એ ત્રિકાળ જ્ઞાયક છે. આ શુદ્ધનયનો વિષય છે. શુદ્ધનયથી જો જોવામાં આવે તો એ ખરેખર તો એ અન્ય પરસંયોગજનિત ભેદો છે, એ બધા ભેદો એ અન્યના સંયોગને કારણે એના વર્તે છે. એ રાગી છે, દ્વેષી છે એવા ભાવે વર્તતો એ દેખાય છે, એ બધું પરસંયોગને કારણે થતા ભેદ છે. અને એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં એ પર્યાર્થિક નય છે, એટલે એમાં એ પ્રમતપણું અપ્રમતપણું એ બધી વસ્તુ જે છે એ પર્યાયમાં છે, અને એથી એ વ્યવહાર જ છે એમ એમાં કહેવામાં આવે છે. તો એ રીતે અહીંયા એમ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાત રૂપ છે, તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. એટલે અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એટલો એમાં ફેર છે. અને જે શુદ્ધ પરિણમન જે થાય છે તે શુદ્ધના આશ્રયે થાય છે. એટલે અશુદ્ધ નયથી જે સ્વરૂપ છે એને હે કહેવામાં આવે છે. શુદ્ધ નયનો વિષય એ સંસાર છે, એ સંસાર પર્યાય છે, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે એને એ સંસાર મટે. એટલે શુદ્ધ નયનો એટલા માટે ઉપદેશ કરવામાં આવે છે કે શુદ્ધ નયથી જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એને સ્વીકારવું. પણ એમ નથી કે અશુદ્ધ નયનો કોઈ વિષય છે જ નહીં, પર્યાય છે જ નહીં, એમ કહેવા પાછળનો આશય નથી. શુદ્ધ નયનું આલંબન લેવું અને શુદ્ધ નયથી જેવું સ્વરૂપ જે છે એ ગ્રહવા જેવું છે, એ આદરણીય છે, એ આલંબન કરવા જેવું છે. જ્યારે અશુદ્ધ નયથી જે સ્વરૂપ છે એ વ્યવહાર નય છે અને એ આદરણીય નથી, એ ઉપાદેય નથી. એટલે અહીંયા જે જ્ઞાયક ભાવ એ પ્રમત કે અપ્રમત નથી એમ કહ્યું છે, ત્યાં પ્રમત અપ્રમતપણું જે છે એ ખરેખર તો એ ગુણસ્થાનની પરિપાટીમાં છે. એટલે છઠ્ઠા ગુણસ્થાન સુધી એને પ્રમત કહેવાય છે અને સાતમાંથી ચૌદમા ગુણસ્થાન સુધી અપ્રમત છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો એ અશુદ્ધ નયની કથનીમાં છે. શુદ્ધ નયથી તો આત્મા માત્ર જ્ઞાયક 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 જ છે, બીજું કંઈ નથી. અને એટલે એમાં જે પર્યાયો જે છે એ શુદ્ધ નયના આશ્રય જે પ્રગટ થતી જે પર્યાયો છે એ શુદ્ધ પર્યાયો છે, એ પણ એ વ્યવહાર જ છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર એ બધું જે કહેવામાં આવે એ બધી પર્યાયો છે, એ પણ એ ખરેખર જોવા જઈએ તો એ શુદ્ધ નયનો વિષય નથી, એ પણ પર્યાય જ છે. એટલે હવે એ પ્રશ્ન થાય કે એ ભગવાન આત્મા એ બધી પર્યાયોથી પણ જુદો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ છે એમ કહેવામાં આવે તો પછી એમાં એ પ્રશ્ન થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે અને એ તો એમાં ભેદ થયા, તો પછી એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે કે નથી આવતું? આત્માને પછી એમાં અશુદ્ધપણું આવે કે નહીં, એવો એમાં પ્રશ્ન થાય. તો એના સમાધાન રૂપે અહીંયા કહેવામાં આવ્યું છે કે સાતમા સૂત્રમાં સાતમી ગાથામાં કહેવામાં આવ્યું છે કે ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. સાતમી ગાથાનો અર્થ અહીંયા છે કે જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ એ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી, જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. સાતમી ગાથામાં એમ કહેવું છે કે નિશ્ચય નહીંથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી જો જોવામાં આવે તો જ્ઞાની તો એકમાત્ર શુદ્ધ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. આ જે કહેવામાં આવ્યું જ્ઞાનીને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે, એવા ત્રણ ભાવ કહેવામાં આવ્યા, એ બધું જે છે પર્યાયમાં છે ને એ તો બધું વ્યવહારથી કહેવામાં આવે છે, પણ નિશ્ચયથી એ તો પોતે માત્ર એક જ્ઞાયક જ છે, જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એવા આ જ્ઞાયકને, આ જ્ઞાયક આત્મા છે એને અહીંયા બંધ પર્યાયના નિમિત્તથી એ અશુદ્ધપણું તો દૂર રહ્યું, પણ એને શુદ્ધ પરિણમન જે થાય છે ત્યારે જે દર્શન જ્ઞાન અને ચારિત્રની જે પર્યાય જે છે અને એના એ એવા જે અનંત ગુણો કહેવામાં આવે અને એ રીતે એનું પરિણમન જો કહેવામાં આવે તો એ બધું પણ ભેદરૂપે કહેવામાં આવ્યું છે. પણ ખરેખર જોવા જઈએ તો એ અભેદ એક ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એટલે પરમાર્થથી જોવામાં આવે તો એ અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું અભેદ એક સ્વભાવી તત્વ અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. એ અનંત ગુણોનો પિંડ છે અને અનંત પર્યાયો છે, એ બધું એ ભેદરૂપ છે, પણ એ તો અખંડ છે. એ તો ભેદ તો માત્ર વ્યવહારથી કહેવા માત્ર છે, આત્મા તો અખંડ શુદ્ધ તત્વ છે, એ માત્ર જ્ઞાયક જ્ઞાયક ત્રિકાળ ત્રણેય કાળ જ્ઞાયન કરવા વાળો જ છે, એમ અહીંયા દ્રષ્ટિમાં આવે છે. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, પર્યાય જે છે પણ એ પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી ને, તો પછી એને વ્યવહાર કેમ કહેવામાં આવ્યો? તો એના સમાધાન રૂપે વાત કરે છે કે એ વાત ખરી છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ આપવામાં આવ્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય શુદ્ધ ત્રિકાળી જે રહેવાવાળું તત્વ જે છે દ્રવ્ય, એને પ્રધાન કરીને જ્યારે ઉપદેશ આપવામાં આવે તેમાં એ કોઈ ભેદ રહેતા નથી. એ અભેદ દ્રષ્ટિમાં એ ભેદ જે છે એ ગુણને પર્યાયના એ ભેદને ગૌણ કરી દેવામાં આવ્યા છે, એટલે એ ભેદને ગૌણ કરીને કહેવાથી અભેદને સારી રીતે પકડી શકાય છે અને માલુમ કરી શકાય છે, એ દ્રષ્ટિનો વિષય થાય છે. ભેદ દ્રષ્ટિમાં એ વિકલ્પો છે અને નિર્વિકલ્પ દશા થતી જ નથી. દ્રવ્ય ગુણ પર્યાય એમ જો લેવામાં આવે છે તો એવા ભેદ કરતા વિકલ્પો ઉત્પન્ન થાય છે અને એમ થતાં એ રાગ થાય છે, એટલે એ એવા રાગીપણાને દૂર કરવા માટે અભેદથી ભેદ વિના આત્માનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એને જ દ્રષ્ટિનો વિષય કરી અને એની સન્મુખતા કરતા એ બધી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એટલે એવા નિર્વિકલ્પ અનુભવ કરવામાં આવ્યો છે, ત્યાં કોઈ ભેદ છે નહીં, એ ભેદને ગૌણ કરવામાં આવ્યા છે. અને જ્યારે પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થાય છે ત્યારે તો પછી એ ભેદ ને અભેદ એવું કંઈ રહેતું જ નથી. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો એ જ્ઞાતા થઈ જાય છે, ત્યાં કોઈ નયનું આલંબન રહેતું જ નથી, શુદ્ધ નહીંથી કે અશુદ્ધ નહીંથી એ પછી એવું કોઈ આલંબન પણ રહેતું જ નથી. એટલે એવા શુદ્ધ સ્વરૂપની જે દ્રષ્ટિ કરાવી છે એને જ જણાવવો છે, એટલા માટે એને પર્યાયને ગૌણ કરીને કહેવામાં આવ્યું છે અને ગુણગુણીના ભેદને પણ એ ગૌણ કરી અને અભેદને કહેવામાં આવ્યો છે. એટલે એવા નિશ્ચય નયની જ વાત કરવામાં આવી છે, શુદ્ધ નયની જ વાત કરવામાં આવી છે. હવે એમ કહેવામાં આવ્યું એટલે ફરીથી પાછો પ્રશ્ન ઉઠે છે કે જો એમ જ છે તો પછી એકલા એવા પરમાર્થરૂપ નિશ્ચય નયનો જ ઉપદેશ કરવો હતો ને, પછી વ્યવહારની વાત શા માટે કહેવામાં આવી, વ્યવહારને શા માટે કહો છો? એટલે એના ઉત્તર રૂપે આઠમી ગાથા કહેવામાં આવી. એમાં એમ કહે છે કે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. આઠમી ગાથાનો અર્થ એમ થાય છે કે જેમ અનાર્ય મ્લેચ્છ જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, એટલે અનાર્યને એની અનાર્ય ભાષામાં જ સમજાવી શકાય એ વિના એને સમજાવવું મુશ્કેલ છે, કોઈ પણ એને એ વિના અનાર્ય ભાષા વિના સમજાવી શકે નહીં. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા માટે કોઈ પણ સમર્થ નથી. કોઈ પરમાર્થનો ઉપદેશ કરવો છે તો એ વ્યવહાર વિના થઈ શકતો નથી. પરમાર્થને સમજાવવા માટે વ્યવહાર જ જરૂરી છે. એટલે ઉદાહરણ તરીકે એમ કહેવામાં આવ્યું કે કોઈ મ્લેચ્છ છે, એને કોઈ બ્રાહ્મણ એને સ્વસ્તી એવું કહે તો પેલો મ્લેચ્છી ભાષા જાણતો નથી તો એ કંઈ સમજતો નથી. પણ જ્યારે એને એમ સમજાવવામાં આવે એની ભાષામાં કે આ સ્વસ્તીનો અર્થ એવો થાય છે કે તારું અવિનાશી કલ્યાણ થાવ, તો પેલો આનંદિત થઈ જાય છે, ગદગદિત થઈ જાય છે, કેમ કે એને એનો અર્થ એની ભાષામાં સમજાયો છે. તો એટલે જે ભાવ છે સ્વસ્તીનો, એ ભાવ એની ભાષામાં સમજાવવો પડે. કહેવું છે તો એ સ્વસ્તી કે તારું અવિનાશી કલ્યાણ થાવ, પણ એની ભાષામાં નહીં સમજાવવામાં આવે ત્યાં સુધી એવો ભાવ એને કેવી રીતે આપી શકાય. એટલે એ જ રીતે જ્યારે આત્માને સમજાવવો છે, નિશ્ચય નહીંથી આત્માનું જે સ્વરૂપ છે એને સમજાવવું છે, તો એ નિશ્ચય દ્વારા નહીં સમજાવી શકાય, પણ એ વ્યવહાર દ્વારા જ સમજાવી શકાય. આત્મા શબ્દ કહેનાર પોતે જ ખરેખર તો એ વ્યવહાર માર્ગમાં રહીને જ દે દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે જ આત્મા છે, એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. ત્યારે તુરત જ એમાં એ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો, જ્ઞાન તરંગો ઉછળે છે, એવો તે વ્યવહારીજન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. આત્માનો અર્થ જ્યારે એને સમજાવીએ ત્યારે એ સામો સમજનારો પણ એ રીતે એ વ્યવહાર દ્વારા એને સમજે છે કે શુદ્ધ આત્મા કહેતા એ શું છે, તો કે દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રાપ્ત છે, હંમેશા જેને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત છે, એવું સ્વરૂપ જે છે તે આત્મા છે. એ રીતે આત્મા જ્યારે સમજાવવામાં આવે તો એ વ્યવહાર દ્વારા જ સમજાવવામાં આવે, એટલે કે ભેદ રૂપે જ સમજાવવામાં આવે. આત્મા એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ભેદ કરીને જ એને સમજાવી શકાય. અને પર્યાયની વાત લઈએ તો એ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ, એવું જ આત્માનું સ્વરૂપ છે. એ ક્રમમાં પર્યાયો થાય છે અને ધ્રુવ પણ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ રહ્યું છે. આ બધું જે સમજાવવામાં આવે છે એ આખો વ્યવહાર છે અને એ ભેદરૂપ છે. તો એવું ભેદરૂપ સમજાવવામાં આવશે તો જ એ મૂળ સ્વરૂપ સમજી શકાશે. એટલા માટે એ નિશ્ચય નય કે શુદ્ધ નય ને જે જાણતા નથી, લોકો શુદ્ધ નયને કે નિશ્ચય નયને જાણતા નથી, એમને જ્યારે એ સમજાવવું છે તો એ ભેદ કરીને સમજાવી શકાશે. એટલે લોકો શુદ્ધ નયને જાણતા નથી કારણ કે શુદ્ધ નયનો વિષય જે છે તે અભેદ એક વસ્તુ છે, અને અભેદ એક વસ્તુ જે છે એને જણાવનારો જે નય છે તે વ્યવહાર નય છે. લોકો તો અશુદ્ધ નયને જાણે છે, શુદ્ધ નયનો વિષય જે છે એ અભેદ એક વસ્તુ આત્મા એને નથી જાણતા, પણ અશુદ્ધ નયને એટલે કે એ ભેદરૂપ વાત છે એને જાણે છે. કેમ કે એ અશુદ્ધ નયનો વિષય જે છે એ ભેદરૂપ અનેક પ્રકારથી છે, તેથી એ બધો વ્યવહાર છે એવા વ્યવહારને લોકો જાણે છે. એટલે એવા વ્યવહાર દ્વારા જ એ પરમાર્થને સમજાવી શકાય, જણાવી શકાય. આ કારણે વ્યવહાર નયને એ પરમાર્થનો કહેનારો જાણી અને એનો ઉપદેશ કરવામાં આવે છે. પણ એનો અર્થ એમ ન સમજવો કે એ વ્યવહાર નયનું એ વ્યવહારનું આલંબન કરવાનું કહેવામાં આવ્યું છે, એમ નહીં. વ્યવહારનું આલંબન તો છોડાવવાનું જ છે. પરમાર્થની પ્રાપ્તિ કરવા માટે વ્યવહાર નહીંથી જે દર્શાવવામાં આવે છે એનું આલંબન છોડી અને એ નિશ્ચયથી શુદ્ધ નહીંથી જેવું સ્વરૂપ જે છે એવું એને પ્રગટ કરવાનું છે. પણ સમજાવવા માટે થઈ અને એવા વ્યવહારને દ્વારા સમજાવી શકાય છે એમ અહીંયા કહેવું છે. તો વળી પાછો અહીંયા એક પ્રશ્ન થાય છે કે હવે જો એ વ્યવહારને એ પરમાર્થનો પ્રતિપાદક છે, વ્યવહારને એ પરમાર્થને જણાવનારો છે, તો એ કેવી રીતે છે, એ પરમાર્થનો પ્રતિપાદક એ કઈ રીતે છે, તો એના ઉત્તર રૂપે અહીંયા ગાથા કહેવામાં આવે છે. ગાથા 9 અને 10 એના ઉત્તર રૂપે કહેવામાં આવી છે કે શ્રુતથી કરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોક પ્રદીપ કરા ઋષિ શ્રુત કેવળી તેને કહે. અને 10મી ગાથામાં કહે છે કે શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને કહે, સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુત કેવળી તેથી ઠરે. અહીંયા 9 અને 10 બંને ગાથા નો અર્થ આપણે સાથે લઈએ છીએ. તો એમાં કહે છે કે જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે, તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે. શું કહે છે એમાં? કે જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવ ગોચર જે શુદ્ધ આત્મદ્રવ્ય છે એને આત્માને પોતે એની સન્મુખ થઈને જાણે છે એને શ્રુત કેવળી કહે છે. કોણ શ્રુત કેવળી કહે છે? કે ઋષિશ્વરો, ઋષિશ્વરો એને શ્રુત કેવળી કહે છે. અને 10મી ગાથામાં એમ કહ્યું કે જે જીવ સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવ શ્રુત કેવળી કહે છે. અને એનું કારણ આપ્યું કે કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી અહીંયા જીનેશ્વર ભગવાન એને શ્રુત કેવળી કહે છે, તેથી તે જીવ શ્રુત કેવળી છે. થોડુંક વધારે સ્પષ્ટતાથી એને સમજીએ આપણે 9મી અને 10મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે ને, કે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે, શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે એ શ્રુત કેવળી છે. એ તો પરમાર્થથી વાત જાણે કે બરાબર છે. શુદ્ધ આત્માને જે જાણે છે અનુભવ સહિત એ તો શ્રુત કેવળી છે. અને બીજી વાત જે કહી કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે એ શ્રુત કેવળી છે, એ વ્યવહારથી કહેવામાં આવ્યું. હવે એમાં પ્રશ્ન એ થાય કે એ શ્રુત જ્ઞાનને જાણે એ શ્રુત કેવળી છે, એ વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે તો એ બરાબર છે? તો એને માટે એમ કહ્યું કે એ શ્રુત જ્ઞાન છે એ શું છે? એ શ્રુત જ્ઞાન જે છે એ આત્મા છે કે અનાત્મા છે? અનાત્મા તો જે બીજા 5 દ્રવ્ય જે છે આત્મા સિવાય જીવ સિવાયના એ બધા અનાત્મા છે, એ કે જેમને જ્ઞાન છે જ નહીં, જ્ઞાન સાથે તાદાત્મ્ય પણ બનતું જ નથી, એટલે એ અનાત્મા છે. પણ અહીંયા તો એને આ જ્ઞાન છે, તો એ જ્ઞાન છે તો એ જ્ઞાન સાથે એને આત્માને તાદાત્મ્ય પણ છે ને, એટલે આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્ય પણ છે એટલે એ જ્ઞાન છે એને આત્મા કહેવામાં આવે. એટલે જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. એટલા માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે, એટલે જે આત્માને જાણે છે અનુભવથી એ તો શ્રુત કેવળી છે પરમાર્થથી, પણ સાથે સાથે જેને શ્રુત જ્ઞાન છે એ પણ શ્રુત કેવળી છે. એટલે આ રીતે એ જ્ઞાન અને જ્ઞાની બેની વાત કરવામાં આવીને જે પોતે અનુભવ સહિત જ્ઞાનથી આત્માને જાણે છે એટલે આત્માનું જ્ઞાન કરે છે એવો એ જ્ઞાની છે. અને બીજું કે શ્રુત દ્વારા જે જ્ઞાન કરે છે એ પણ શ્રુત જ્ઞાની છે એમ કહેવામાં આવ્યું. એટલે એ રીતે એમાં જ્ઞાન અને જ્ઞાનીના ભેદને કહેનારો જે વ્યવહાર છે એ ખરેખર તો જણાવે છે તો આત્માને જ, બંનેમાં એ જણાવનાર તો એમાં જણાય છે તો આત્મા જ, પરમાર્થને જ એ જણાવનારો છે. એટલે એનાથી કંઈ બીજી વાત તો કહેતો નથી. એટલે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એ પરમાર્થ છે. એવા એ પરમાર્થમાં જે આત્મા છે એનું જ એ પેલું વ્યવહારને જે છે એ પણ એનું જ પ્રતિપાદન કરે છે, એનું જ પ્રતિપાદન કરે છે. જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમાં પણ એ આત્માનું જ પ્રતિપાદન થાય છે. હવે એમાં સીધે સીધું તો એ શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે અનુભવ સહિત જાણે એ વાતનું પ્રતિપાદન થઈ શકતું નથી. એટલે એમ કહેવામાં આવે કે જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે એવો એ વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક થાય છે. એટલે એ એવા પ્રતિપાદકપણાને એ દ્રઢ કરે છે, સ્થાપિત કરે છે, એટલે કે એ વ્યવહારને સ્થાપિત કરે છે. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધ આત્માને જાણે છે, શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એ તો પરમાર્થથી વાત કહેવામાં આવી, એ તો નિશ્ચય નયનું કથન છે જ, એ તો બરાબર છે. પણ સાથે ને સાથે કે જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે, એટલે શ્રુતને જાણે છે, તેણે પણ જ્ઞાનને જાણવાથી એ આત્માને જ જાણ્યો એમ કહેવાય. કારણ કે એ જ્ઞાન જે છે એ એનું પોતાનું છે, ને એ જ્ઞાન સાથે એ આત્માને તાદાત્મ્યપણું છે. એટલે એ ખરેખર તો એ વ્યવહારથી ભલે એને એમ કહેવામાં આવ્યું, છતાં એ વ્યવહાર જણાવે છે તો આત્માને જ. એટલે એમ કહ્યું કે વળી જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે તે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર, તેણે પણ પરમાર્થ દર્શાવ્યો છે, અન્ય કાંઈ કહ્યું નથી. અને વળી પરમાર્થનો વિષય તો ક્યારેક કથંચિત વચન ગોચર પણ નથી, તેથી એ વ્યવહાર નહીં જ આત્માને પ્રગટપણે કહે છે. પરમાર્થનો વિષય જે આત્મા, જે તો એ વચનમાં પણ ક્યારેક આવતો નથી, પણ એ જે વચનમાં આવે છે એ ભેદરૂપે જે કહેવામાં આવ્યો છે એ ખરેખર તો વ્યવહારથી કહેવામાં આવ્યો છે. એ બધો એ આત્મા જ છે, એટલે આત્માને જણાવનારો એ વ્યવહાર છે. એટલે આ રીતે એ વ્યવહારને છે એ પરમાર્થનો પ્રતિપાદક છે, અથવા તો નિશ્ચય નયને જણાવનારો છે એમ અહીંયા કહેવામાં આવ્યું. હવે પાછો એક બીજો પ્રશ્ન અહીંયા થાય છે. હવે એ પ્રશ્ન વિશે 11મી ગાથા કહેશે, તો એ પ્રશ્ન અને 11મી ગાથાથી હવે પછીનો આગળનો પુનરાવર્તનનો ભાગ, એટલે એનું આગળનું રિવિઝન આપણે હવે પછીના સ્વાધ્યાયમાં કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે સુખરામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. Thank you.